તારીખ 20/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 45 અને 46 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
એમાંથી કેટલાક વિપરીત અર્થી કાઢે છે, જુઓ પુણ્યના ફળમાં અર્યંત થવાય છે. તમે નિષેધ કરો છો પણ પુણ્યના ફળમાં તો અર્યંત દશા પ્રાપ્ત થાય છે. પણ અહિયાં એટલો કહેવાનો હેતુ છે કે પૂર્વે શુભ કર્મ નું બંધન કર્યું હોવા છતાં, એટલે એ પુણ્ય કર્મ નું ફળ પ્રાપ્ત હોવા છતાં, અને ઉદય અનુસાર એમની ક્રિયા હોવા છતાં, એમની ક્રિયા ઉદયની છે, ઉદય અનુસાર તેમની ક્રિયા હોવા છતાં મોહાદિત થી રહી છે, એટલે મોહરાગ દ્વેષ ન હોવાના કારણે તે ક્ષાયિકી માનવામાં આવી છે, એ ક્રિયા કર્મક્ષયનું કારણ માનવામાં આવે છે. તે પ્રકારની શું ક્ષય થાય છે, ગુજરી જાય છે, થઈ જાય છે. અહીંયા પુણ્યના ફળમાં અર્યંત થાય છે એમ કહેવાનું પ્રયોજન શાસ્ત્રકારને બિલકુલ નથી. ટીકા. અરહંત ભગવંતો, ખરેખર જેમને પુણ્યરૂપી કલ્પવૃક્ષના સમસ્ત ફળો બરાબર પરિપક્વ થયા છે એ વાત છે. અર્યંત ભગવંતોને પૂરા પુણ્ય ખીલ્યા છે એમ કે છે. એમના જેટલું વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ બહારના જગતના કોઈ પણ જીવને જોવામાં આવતું નથી. દેવલોકનો ઇન્દ્ર છે એને પણ તીર્થંકર દેવના પુણ્યથી ઊંચું છે, એનાથી ઊંચું છે. મનુષ્યલોકના ચક્રવર્તી હોય એના કરતા પણ તીર્થંકર દેવનું પણ ઊંચું છે. એટલે અર્યંત ભગવંતોને, એટલે ખાસ કરીને તીર્થંકરની વાત લેવી છે. તીર્થંકર ભગવંતને પુણ્યરૂપી કલ્પવૃક્ષ ના સમસ્ત ફળો બરાબર પરિપક્વ થયા છે. જેમ ફળ પૂરું પાકે વૃક્ષ ઉપર, ત્યારે એની કુદરતી જે મીઠાશ હોય એ બરાબર એમાં પરિપક્વતામાં આવે છે. એવી રીતે અરવિંદ ભગવાનને પુણ્યરૂપી કલ્પવૃક્ષના બધા ફળ બરાબર પાયકા છે એવા છે, એટલે ઉત્કૃષ્ટ પુણ્ય છે એવા એમના સંયોગો છે. અને તેમની જે કાંઈ ક્રિયા છે તે બધી તેના ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી, એટલે પુણ્યના ફળના ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદયિકી છે, એ ઉદયને અનુસાર છે. હાલનું દેશનું અથવા ગમનથનું અથવા બોલનું વગેરે જે કાંઈ ક્રિયા છે એ પુણ્યના ફળ અનુસાર છે. પરંતુ આવી પુણ્યના ઉદયથી થયેલી હોવી છતાં હોવા છતાં આવી એટલે આવી ક્રિયા, પરંતુ આવી ક્રિયા પુણ્યના ઉદયથી થયેલી હોવા છતાં તે સદા ઔદયની ક્રિયા મહામહોરાજાના સમસ્ત સેનાના અત્યંત ક્ષય ઉત્પન્ન થયો હોવાથી મોહરાગદ્વેષરૂપ ઉપરંજકોના અભાવને લીધે ચૈતન્યના વિકારનું કારણ નહીં હોવાથી કાર્યભૂત બંધના અકારણપણા વડે અને કાર્યભૂત મોક્ષના કારણભૂતપણા વડે ક્ષાયિકી કેમ ન માનવી જોઈએ? એટલે કે અવશ્ય માનવી જોઈએ. એવી જે પુણ્યના ઉદયના નિમિત્તે જે કાંઈ ક્રિયા થાય છે, ઉદય ક્રિયા, એ ક્રિયા મોહના અભાવથી ઉત્પન્ન થયેલી છે. મોહનો ત્યાં બિલકુલ સદભાવ
નથી.
મોહને રાજા કહેવા છે. કેમ કે એનું રાજ જગતના બધા જીવો ઉપર ચાલે છે. એ ચક્રી બધા જીવો એને વશ છે. તેથી એને મોહ રાજા કહેવામાં આવેલો છે. એની આજ્ઞામાં બધા પ્રવર્તે છે.
બરાબર.
મોહ નટાવે તેમ બધા નાચે છે જીવો, એટલે મોહને રાજા કહેવાયા. અને એની સેના એટલે એના પિતા વિભાગમાં અનેક પ્રકારના વિકારી પરિણામ થાય છે. જીવને એ સમસ્ત સેના આખી સેના અને મોહ રાજા બધાનો અત્યંત ક્ષય થતા ઉત્પન્ન થયેલા ઉદય ક્રિયા છે. એમાં બિલકુલ ઉદય ક્રિયામાં તે શંકરદેવને જિનેન્દ્રદેવને બિલકુલ મોહનો અંશ પ્રવર્તો નથી. સંપૂર્ણ વિતરાગ દશામાં બિરાજમાન છે. અને જે ક્રિયા થાય છે, વચન ક્રિયા થાય છે, શરીરની કોઈ ક્રિયા થાય છે, શરીરને બેસવાની એ ક્રિયા છે, પદ્માસને બેસવું એ
ક્રિયા છે,
શારીરિક ક્રિયા છે, ખરદાસને ઉભા રહેવું એ ઉભા રહેવાની શારીરિક ક્રિયા છે. એ બિલકુલ ચૈતન્યના વિકારનું કારણ થતી નથી. એને લઈને કોઈ રાગનો અંશ અથવા મોહનો અંશ નહીં હોવાથી એમાં કોઈ પણ પ્રકારનો ચૈતન્ય વિકાર ઉત્પન્ન થતો નથી. અને ચૈતન્યમાં વિકાર નહીં ઉત્પન્ન થતો હોવાથી કાર્યભૂત બંધના અકારણભૂત પણ આવડે. બંધ છે એ કાર્ય છે અને ચૈતન્ય વિકાર છે એનું કારણ છે. એવો જે કાર્યભૂત જે બંધ છે એનું અકારણ પણ છે તીર્થંકર દેવમાં. નવા બંધનું નવો બંધ થવાનું કોઈ કારણ તીર્થંકર દેવને રહ્યું નથી. કાર્યભૂત બંધના અકારણભૂત પણ આવડે અને કાર્યભૂત મોક્ષના કારણભૂત પણ આવડે. એ ક્રિયા તો ખરેખર કર્મ ખરવાનું કારણ છે. જે કઈ અઘાતી રહ્યા છે ઉદયમાં આવીને ખરી જાય એવી ક્રિયા છે. કાર્યભૂત એવું જે મોક્ષ બંધને કાર્યભૂત કહ્યો અને મોક્ષને પણ કાર્યભૂત કહ્યો, કેમ કે બંધ મોક્ષ ફળ છે અને ક્રિયા છે એ કોનું કારણ છે એમાં એ નક્કી કરાવે છે. બંધનું કારણ નથી પણ એ મોક્ષનું કારણ ગણીને એને ક્ષાયિકી ગણવામાં આવી. કર્મ ક્ષયનું એ કારણ છે. એટલે કે શુભ કર્મ ભોગવાઈ જાય છે. વિતરાગ ભાવે શુભ કર્મનો ઉદયનો ભોગવટો થઈ જાય છે. પણ રાગ થઈને નવો કર્મ બંધ થાય એ રીતે શુભ કર્મના ઉદયનો ભોગવતો થતો નથી. કાર્યભૂત મોક્ષના કારણભૂત પણ આવડે, મોક્ષનું એ કારણ થઈને થતી હોવાથી એને ક્ષાયી કેમ ન માનવી, એ કર્મક્ષયના કારણે એને રૂપે કેમ ન માનવી જોઈએ, કે એને તો કર્મક્ષયનું કારણ જ માનવું જોઈએ, જરૂર માનવું જોઈએ, અને જો ક્ષાયીથી જ માનવી જોઈએ તો કર્મ વિપાક એટલે કર્મનો ઉદય પણ તેમને અરંડ ભગવંતોને સ્વભાવ વિઘાતનું કારણ થતો નથી. અરવિંદ દેવને કર્મનો ઉદય સ્વભાવના ઘાતનું વિશેષ ઘાતનું કારણ થતો નથી. કર્મનો ઉદય આવે છે પૂર્વ કર્મનો, પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવે છે. પરંતુ એ કર્મનો ઉદય સ્વભાવઘાતનું કારણ બનતો નથી. સ્વભાવમાં પોતાના સ્વભાવમાં બિલકુલ આવરણ આવે એ કર્મના ઉદય, કર્મના ઉદયના નિમિત્તે બિલકુલ બનતો નથી. એમ નક્કી થાય છે, એમ નિશ્ચિત થાય છે. શું આગળથી રેફરન્સ પહેલો આવે છે આપણે કેવળ ભગવંતોને ક્રિયાને ક્રિયાફળ ઉત્પન્ન કરતા નથી. બંધ તો મોહિરાગી દ્વેષી જીવને થાય છે, વિતરાગને વિતરાગ ભાવ બંધનું કારણ નથી. તેથી વિતરાગી ભાવ સંપૂર્ણ જેને પ્રગટ થયો છે એવા જીનેન્દ્ર દેવને પુણ્યકર્મનો ફળનો ઉદય હોવા છતાં પણ નવો બંધ થતો નથી. નીચે પણ નિર્વિકલ્પ વિતરાગ શુદ્ધોમાં જે પરિણમે છે, કર્મ જેટલા પરિણામમાં આવે છે એ વિશેષપણે નિર્જરી જાય છે, ખાઈ જાય છે, એ ઉદય છે નવાબનું કારણ થતો નથી. પણ એ કર્મના ઉદયના કારણનો ઉપયોગ જોડે છે ત્યારે એ નવાબનું કારણ થાય છે. ઉપયોગ આત્મામાં જોડાય છે ત્યારે એ નવાબનું કારણ થતો નથી. અરવિંદ ભગવાનને જે દિવધની વિહાર વગેરે ક્રિયાઓ છે, ભગવાન અરવિંદ દેવને દિવ્ય ધ્વનિ હોય છે, તીર્થંકર દેવને હોય છે, વિહાર થાય છે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે એમનું ગમન થાય છે, અથવા ઉભારમાં બેસવા વગેરેની જે ક્રિયાઓ છે ક્રિયાઓ નિષ્ક્રિય શુદ્ધ આત્મતત્વને પ્રદેશ પરિસ્પંદનમાં નિમિત્તભૂત પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ છે. તેથી ઉદય શું છે, આ ઉદયથી કઈ રીતે છે એની વાત કરી. ઈચ્છા નથી બિલકુલ. હવે અહીંથી મુકામ ઉપાડવો છે, કાલે જાશું અહીંથી, કે આટલા દિવસ સુધીનો અહીંયા મુકામ છે ને હવે આ દિવસે ને આ દિવસે અહીંથી વિહાર કરવો છે, એવો કોઈ નિર્ણય એવો કોઈ રાગ ભગવાનને હતો. જે ક્ષેત્રમાં એનું સમર્પણ હોય છે તે ક્ષેત્રથી વિહાર ન થાય તો એ ક્ષેત્ર રહેવાનું એમને મમત્વ છે એવો પણ રાગ એમને નથી, અને ક્યાં બીજા ક્ષેત્રે જવાનું બને તો એ જે ક્ષેત્રે જવું છે તે ક્ષેત્રના મમતા પૂર્વક ત્યાં જવાનું થાય છે એમ છે. મુનિ દશામાં એવો નિયમ છે ભાઈ, તો મુનિ એક સ્થાનમાં વધારે વખત રોકાય નહીં, વધુમાં વધુ એ ચાતુર્માસિક સ્થાનમાં રોકાય છે. કેમ કે એ વરસાદના દિવસોમાં વિશેષ જીવ હિંસાનું બીજા જીવ હિંસાનું કારણ હોવાથી તેઓ વિહાર કરતા નથી. એ તો બાહ્ય આચારનું કારણ છે, પણ કોઈ ક્ષેત્રમાં મમત્વ રાખીને વિશેષ ત્યાં સ્થિરતા કરવી એવો રાગ મુનિ દશામાં હતો નથી. અહીંના શ્રાવકો છે બહુ અનુકૂળ છે, અહીંનો રાજા છે એ બહુ અનુકૂળ છે, અહીંયા ઘણા યોગ્યતા વાળા જીવો છે, ધર્મી જીવો છે, અને ધર્મના ધર્મના ધર્મની જિજ્ઞાસા વાળા છે માટે તેમને ધર્મ ઉપદેશનું કારણ થાય માટે આપણે અહીંયા રોકાઈ જા એવું ક્ષેત્રનો કે ક્ષેત્રના નિવાસનો કરવા વાળા શ્રાવકો ધર્મીઓ કે વિધર્મીઓ કે સાધર્મીઓ પ્રત્યે એમને રાગ દ્વેષ હતો પ્રકાર હો આ સ્થાને રહેવાનું હો કે બીજા સ્થાને ગમન કરવાનું હો એમાં જરા પણ રાજના નિમિત્તે એ ક્રિયા થતી એમ કેવું થાય. જે ક્રિયાઓ છે તે નિષ્ક્રિય શુદ્ધ આત્મતત્વને પ્રદેશ પરિસંસ્પંદનમાં નિમિત્તભૂત પૂર્વોધ કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ છે. શું કહે છે કે રાગથી ઉત્પન્ન નથી થઈ
નહીં,
પણ નિષ્ક્રિય એવો જે શુદ્ધ આત્મા છે પોતાનો તે આત્માનો જે પ્રદેશ એટલે એનું જે ક્ષેત્ર છે એ પ્રદેશોમાં પૂર્વકર્મ નો ઉદય છે એમાં કંપન થાય છે. પરિસ્પંદન એટલે કંપન થાય છે, હલનચલન થાય છે. એ હલનચલનમાં નિમિત્તભૂત એવા જે પૂર્વકર્મ નો ઉદય છે એમાં એ નિમિત્તભૂત છે. રાગના નિમિત્તે કઈ ક્રિયા છે બહુ તો મન વચન કાયાની જે ક્રિયા છે એમાં ભગવાન અરવિંદ દેવ ના જે પ્રદેશો છે એનું કંપન નિમિત્ત થાય છે. કંપનમાં એ નિમિત્તભૂત છે અને પૂર્વક્રમના ઉદયથી ઉત્પન્ન થઈ છે. રાગમાં એ નિમિત્ત થતી નથી, ફક્ત એ આત્મતત્વના પ્રદેશ કંપનમાં એ નિમિત્તભૂત છે અને પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. વર્તમાન ઉદય છે એની સાથે છે તો યોગના કંપન સાથે એમને એ ક્રિયાને નિમિત્ત છે, પણ રાગ સાથે તો બિલકુલ નિમિત્ત પણ છે. ચૌદમાં તો યોગનો અભાવ છે, યોગી ગુણ સ્થાન છે એ તો તેરમાં યોગનો સંભાવ છે. તેથી તે ઉદયથી છે અથવા ઉદયથી થયેલી છે, ઉદયથી કરાયેલું છે અને ઉદયથી કહેવામાં આવે છે. તે ક્રિયાઓ અરહંત ભગવાનને ચૈતન્ય વિકારરૂપ ભાવકર્મો ઉત્પન્ન કરતી નથી. તે ક્રિયાઓના નિમિત્તે અરહંત ભગવાનને ચૈતન્યમાં વિકાર થતો નથી. પુણ્યકર્મ નો ઉદય ઘણો સારો છે, સમૂહરણ બહુ સરસ બનાવ્યું છે, બનાવનારને આશ્ચર્ય ઉપજે એવું સમૂહરણ બનાવ્યું હોય છે. રાગ છે ને, કુબેર નો રાગ છે, દેવોનો ખજાનચી, ઇન્દ્ર નો ખજાનચી એને બનાવ્યું છે. એ બનાવે છે એમાં એને રાગ થાય છે, ભગવાન નું સમૂહરણ બનાવવું એવું હોય એને સારામાં સારું બનાવવું એવો રાગ થાય છે. અને બને છે ત્યારે એને આશ્ચર્ય થાય છે કે મારો રાગ કરતા તો આની સુંદરતા ઘણી વધી ગઈ છે, મને કલ્પના નહોતી કે આવું સુંદર આ બનશે. તો પણ ભગવાનને આશ્ચર્ય થતું નથી, ભગવાનને રાગ નથી થતો. કેવું બનવાનું છે એને ભગવાનને તો કેવળ ના પ્રથમ સમયે જ ખબર હતી, એમાં આશ્ચર્ય થવાનો પ્રશ્ન છે. ઘણા સ્તુતિ કરે છે સમૂહરણમાં, ઘણા જીવો અસંખ્ય જીવો સ્તુતિ કરે છે, વંદન કરે છે, એ પ્રત્યે પણ જીનેન્દ્ર દેવ ને રાગ નથી. કે જેટલા મારા ભક્તો હતા તે સમોસરણમાં આવ્યા અને મારા ભક્તો નહોતા તે સમોસરણમાં આવ્યા નહીં સાંભળવા, મને આ સાંભળવા આવનાર મારા ભક્તો એનું કલ્યાણ થશે એમ છે. અને સમુત્સરણ ની બહાર કોઈ વિરોધ કરે છે, મારી કોઈ વિરોધ કરતા થાય ને?
હાજી,
મહાવીર ભગવાન નો જીવ વિરોધ કરતો હતો ઋષિદેવ ભગવાન નો સમુત્સરણ ની બહાર રહીને, એ ખબર છે એમને જ્ઞાનમાં, પણ એમના પ્રત્યે એમને દ્વેષ થતો નહીં. જો આના પ્રત્યે રાગ થાય તો ઓલાના પ્રત્યે દ્વેષ થયા વિના કહે છે કે એવા દોષ, એવા વિકારી ભાવ અરિંદ ભગવાનને ભાવ કર્મ ઉત્પન્ન થતા નથી. પુણ્યના કર્મના નિમિત્તે, પુણ્ય કર્મના ફળના નિમિત્તે ભગવાન અરિહંત દેવને ભાવ કર્મની ઉત્પત્તિ થતી આમ આવે છે કે ભગવાન છે એ ભક્તોનું રક્ષણ કરે અને રાક્ષસોનો દુષ્ટોનો નાશ કરે એમ આવે છે. જયારે ધર્મ નું જ્ઞાન હાનિ થશે ત્યારે હું અવતાર ધારણ કરીને ભક્તો નું રક્ષણ કરીશ. કલ્પના ઈશ્વરના વિશે કરવામાં આવી છે. ઈશ્વર પ્રત્યે દોષ નો આરોપ છે, એવું ઈશ્વર નું દોષિત સ્વરૂપ હોય શકે અને દૂષિત હોય તો એનું ઐશ્વર્ય છે એ વાત સુસંગત છે, ન્યાય સંગત છે. સાંજે કેટલી ચર્ચા ચાલુ છે ભગવાન અરિહંત દેવ ને દીર્ઘની વિહાર વગેરે ક્રિયાઓ, વિહારમાં આહાર વગેરે લેવાનું
હોય ને,
વિહાર આદિ એમ કહ્યું એટલે આહાર પણ હોય, નિંદ્રા પણ હોય, એવું બનતો ભાવ કર્મ ઉત્પન્ન કરતી નથી એટલે ચૈતન્ય ના ભાવમાં વિકારી કાર્ય કર્મ ઉત્પન્ન થતું નથી. જે એક વાર સંપૂર્ણ નિર્વિકાર દશા થઈ તે શરૂઆત થઈ ત્યારથી અનંતકાળ પર્યંત નિર્વિકાર સ્થિતિ જ રહે છે, એમાં પછી કદી વિકારની ઉત્પત્તિ થતી નથી. કારણ કે નિર્મો શુદ્ધાત્મ તત્વને રાગ દ્વેષ મોહ વિકારમાં નિમિતભૂત મોહની કર્મનો તેમને ક્ષય થયો. શું કહે છે કે નિર્મોહ જે શુદ્ધાત્મ તત્વ છે, સ્વભાવથી જે નિર્મોહી છે, એવું જે શુદ્ધાત્મ તત્વ છે એની અવસ્થામાં રાગ દ્વેષ મોહ જે વિકાર થાય છે એમાં નિમિતભૂત મોહની કર્મનો ઉદય છે. એ મોહની કર્મનો ઉદય નતો, ક્ષય થઈ ગયો છે. અંતર્મુખ ઉપયોગની જે સાધના છે એ સાધનાની સાધની સિદ્ધિ થઈ ત્યારે સંપૂર્ણપણે કર્મના મોહ કર્મનો ક્ષય થઈ ગયો. પૂર્વે જે મોહ કર્મનો સંબંધ બંધન હતું એનો ઉદય ક્રમ થયેલા કરતો હતો. કોઈ સંસારી જીવને કોઈ કાળમાં મોહની કર્મનો ઉદય ન હોય એવું બંધન નથી. પણ જ્યારે જે સાધક થાય છે, આત્માને સાધતો થાય છે, નિર્મોહી શુદ્ધ આત્મતત્વનો એ સાધન કરે છે, સાધતો જાય છે, ત્યારે એ કર્મના ઉદયથી છૂટો જુદો પડી પડીને એ સ્વરૂપનું સાધન કરે છે.
અને કર્મને એ અમુકનો મૂળ કર્મનો એ અભાવ કરતો જાય છે. એવું વિશેષ ઉત્કૃષ્ટ સાધન કરતા સંપૂર્ણ મૂળકર્મ નો અક્ષય થઈ ગયો. હવે તો ભગવાનના ઉપયોગને મૂળને કર્મના ઉદયમાં જોડાવાનો પ્રસંગ ને અવસર જ છે
નહીં,
એ પ્રકાર જ ખરાબ થઈ ગયો છે. મૂળ કર્મ બાકી રહ્યું હોય, બેચ્યું હોય અને વળી કદાચ એના પ્રત્યે વલણ થઈ જાય તો એ હવે અવસર જ આવવાનો નથી. સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. કેવી શૈલી દીધી છે, કેમ ભાવ કર્મ એ ક્રિયાઓ ઉત્પન્ન કરતી નથી, એનું કારણ બતાવ્યું કે એનું કારણ એ છે કે નિર્મળ જે શુદ્ધ આત્મતત્વ છે, સ્વભાવથી જે મોહ રહિત જે આત્મતત્વ છે, એની દિશામાં રાગ દ્વેષ મૂળ થવાનું કારણ તો મોહ કર્મના ઉદયમાં ઉપયોગનું જોડાણ તે છે. પણ જ્યાં મોહ કર્મ ક્ષય થઈ ગયું છે પછી એનો ઉદય નથી તો પછી એમાં જોડાવાનો પ્રસંગ પણ છે એ અવસર જ નથી. એટલે એ અવકાશ નથી, રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થવાનો અવકાશ જ જ્ઞાનેન્દ્ર ભગવાનને નથી. મોહને કર્મનો તેમને ક્ષય થયો છે. વળી તે ક્રિયાઓ એમને એટલે જ્ઞાનેન્દ્ર ભગવાનને અરવિંદ દેવને રાગ દ્વેષ મોહના અભાવને લીધે નવીન મંદમાં કારણરૂપ થતી નથી. પોતાને રાગ દ્વેષ મોહનો સદભાવ નહીં હોવાને લીધે નવો કર્મનો સંબંધ પણ થતો નથી. ક્રિયાઓ છે પણ મોહ નહીં હોવાથી, ભાવ મોહ નહીં હોવાથી દ્રવ્ય કર્મનો નવો બંધ થતો નથી. પરંતુ તો શું થાય છે કે પૂર્વ કર્મોના ક્ષયમાં કારણરૂપ છે. પૂર્વે જે કર્મ છે, બાંધેલું કર્મ છે, એ ચાર રહ્યા છે ને બાકી એકાદી વેદની નામ ગુત્રને આયુષ્ય અઘાતીના ક્ષયમાં એ કારણ થાય છે. અઘાતીનો ઉદય આવીને ભોગવાય જાય છે, ક્ષયથી જાય છે. પરંતુ પૂર્વ કર્મના ક્ષયમાં એ કારણરૂપ છે, એ ક્રિયાના નિમિત્તે ક્ષય થાય છે. કેમ કે જે કર્મના ઉદયથી તે ક્રિયા થાય છે તે કર્મ પોતાનો રસ દઈને ખાઈ જાય. ચાર કર્મ જે અઘાતી રહ્યા છે એ ઉદયમાં આનો રસ વિપાક આવી એ ખરી જાય છે. અને એ કર્મના નિમિત્તે અહીંયા ક્રિયાઓ થાય છે. પણ ભાવમો નહીં હોવાથી નવો કર્મનો બંધ થતો નથી. આ રીતે મૂળની કર્મના ક્ષય ઉત્પન્ન થયું હોવાથી અને જૂના કર્મના ક્ષયમાં કારણભૂત હોવાથી અરવિંદ ભગવાનની તે ઔદયિકી ક્રિયા ક્ષાયિકી કહેવામાં આવી છે. એનું નામ ક્ષાયિકી શુકરવા પાડ્યું, ક્ષય કરનારી શુકરવા પાડ્યું. કે એક તો મૂળની કર્મના ક્ષય ઉત્પન્ન થઈ છે અને જૂના કર્મ છે એના ક્ષયમાં એ કારણભૂત થતી હોવાથી ભગવાનની તે ક્રિયાને ક્ષાયિકી, ઔદયિકી ક્રિયાને ક્ષાયિકી માનવામાં આવી છે અથવા કહેવામાં આવી છે તે યથાર્થ છે. 45 ગાથાથી પ્રશ્નનો ભાવ ઉત્પન્ન થાય આનું શું હશે અને દિવ્ય ધ્વનિમાં એને એમ લાગે કે ભગવાન મારા પ્રશ્નનો જાણે ઉત્તર દે છે
એમ,
એટલે ઉત્તર રૂપ આમ સમાધાન આવે. દિવ્ય ધ્વનિમાં આવું મારા પ્રશ્નનું આવું સમાધાન આવે છે એમ એને અનક્ષરી ઓમકાર ધ્વનિમાં એવું એને લાગે છે. જ્ઞાનમાં આમ કોઈ સીધું પૂછે જેમ તમે મને પૂછો ને હું તમને સુધી પોઈન્ટ ઉત્તર દઉં
એમ
એવું ત્યાં બંધો એ પ્રકારનો પ્રસંગ ત્યાં છે. 500 ધનુષ તો ભગવાન ઊંચે બિરાજમાન હોય છે, ત્યાં આપણે બાજુ બાજુમાં બેઠા છીએ એમ બેઠા. પછી એની નીચે જે ઊંચે બિરાજમાન હોય છે એની નીચે કમળ હોય છે થોડી અંતરિક્ષમાં. પછી એની નીચે પીઠી કાતરણ હોય છે, એનો પણ મોટો ઘેરાવો હોય છે. અને પીઠિકાને છોડીને પછી ધર્મ સભા કરવો, બેસવામાં જેમ આ પાઠ પછી બેસવાનો શરૂ થાય ને એમ જે પીઠિકા હોય છે એનું પણ ક્ષેત્ર હોય છે, માપ હોય છે, શાસ્ત્રો હોય છે ને એના બધું માપ હોય છે, જેમ બાર યુઝનની ધર્મ સભા હોય છે એમ જે પીઠિકાની પણ જે ગોળાઈ હોય છે એનો વિસ્તાર પણ હોય છે, ત્યાર પછી બધાને બેસવાનું શરૂ થાય છે. નજીક નજીક બેઠા નથી કે પૂછે બોલે એટલે પેલા સાંભળે ના એનો જવાબ દે, આ શંકા થાય તો અંદર પેલા તો ભાવ થાય છે ને, વચન તો વચન યોગ હોય એ પ્રમાણે બને, પેલા તો જીવને
ભાવ થાય,
ભાવ થાય છે, એવો ભાવ થાય છે એ સંભવિત છે. દિવ્ય ધ્વનિમાં એને એમ લાગે છે કે મારી શંકાનું આ સમાધાન
આવી ગયું
આવે છે એ પ્રકાર.
પૂર્વ યદુક્તમ રાગાદિકર્મોદયોગંધકારમંડળવતિ વિહારાદિ ક્રિયાશ્રમ તમૈવર્થમ પ્રકારાંતરેણ ગ્રહયતિ. પૂર્વેજીએ કહ્યું, યદુક્તમ પૂર્વેજીએ કહ્યું કે રાગાદિ રહિત પણ એ કર્મનો ઉદય બંધનું કારણ થતો નથી. બીજા પ્રકારથી અનિલદેવના દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં, તીર્થંકરદેવના દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છે આ ગાથામાં. પૂર્ણ ફલારંતા પંચ મહાકલ્યાણ પૂજા જનકમ ત્રૈયોગ વિજયકરમ એ તીર્થંકર નામ પુણ્યકર્મ તત્ફળભૂતા અર્હંતો ભવંતિ. ઠીક, એ રીતે ટીકા કરી છે, એના ફળભૂત અર્જન થાય છે. પંચ મહાકલ્યાણ પૂજાના જે જનક છે એટલે જેના નિમિત્તે પંચ મહાકલ્યાણની પૂજા થાય છે, પંચ કલ્યાણની પૂજા કરવામાં આવે છે. ત્રિલોક વિજય કરમ, જે ત્રિલોકનો ત્રણલોકનો જેમણે વિજય કર્યો છે, રાજ મેળવું છે ત્રણ લોકનો. ઠીક, એ આ રાજ મેળવું પણ ત્રણ લોકમાં કોઈ દ્રવ્ય ભાવને જીનેન્દ્ર વિકરાગ દેહ વશ છે રાજાને વશ થવું પડે ને, પણ આ વશ છે એમના ઉપર વિજય મેળવ્યો છે. તીર્થંકર નામ પુણ્યકર્મ પરિણામ છે, તીર્થંકર નામ પુણ્યકર્મનું એ વિશેષણ છે કે જે તીર્થંકર નામ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે, તીર્થંકર નામ પ્રકૃતિ જે પુણ્યકર્મ છે કે જેને લઈને એમને પંચ મહાકલ્યાણની પૂજા થાય છે એમને, અને ત્રણ લોકમાં જે ઊંચામાં ઊંચો ઉત્કૃષ્ટ છે વિજયકર્મ, તેવા પુણ્યકર્મના ફળભૂત અરિયંત ભગવાન છે. અરિયંત ભગવાન એ કર્મના ફળભૂત છે એમ કહ્યા, એટલે કે અરિયંત ભગવાનને તીર્થનું સ્થાન પ્રગટ થાય છે ત્યારે આ તીર્થંકર નામ કર્મના પુણ્યકર્મનો ઉદય આવે છે, એનું ફળ ફળનો ઉદય આવે છે, કર્મનો ફળનો એ કાળે એમને ઉદય આવે છે, તેથી એમને ફળભૂત કહેવામાં આવ્યા છે. દિવ્યધ્વનિ રૂપ વચન વ્યાપારાદિ ક્રિયા સા નિષ્ક્રિય શુદ્ધાત્મ તત્વ વિપરીત કર્મોદય જની તત્વાત સર્વોપી ઔદયિકી ભવતિ સ્ફુટમ પ્રત્યક્ષપણે. સ્ફુટમ એટલે પ્રત્યક્ષપણે તેઓને અરવિંદ ભગવંતોને બહુ વચન માની ગયા છે, બધા તીર્થન કરો ને પરંતુ ભવંતી એ પણ બહુ વચન છે, તેશામ એ પણ બહુ વચન છે. તેઓને દિવ્ય ધ્વનિ રૂપ વચન વ્યાપાર વગેરે જે ક્રિયા છે તે ક્રિયાઓ નિષ્ક્રિય શુદ્ધાત્મ તત્વથી વિપરીત કર્મોદય જનિક કર્મ નો વિજય કેવો છે કે નિષ્ક્રિય શુદ્ધાત્મ તત્વથી વિપરીત એવો જે કર્મ ઉદય છે એને જનિત છે, એનાથી ઉત્પન્ન થયેલી હોવાથી એ સર્વ ક્રિયાઓ ઔદયિક પ્રત્યક્ષપણે ઔદયિક જીવનમાં આવી છે. કર્મ છે એ કર્મનો પ્રકૃતિ સ્વભાવ છે એ આત્મતત્વના સ્વભાવથી વિપરીત છે.
બરાબર,
જરા પણ અનુકૂળ નહીં. કોઈ કર્મનો સ્વભાવ, કર્મ પ્રકૃતિ કહો કે કર્મનો સ્વભાવ કહો, એ પોતાના અથવા આત્મતત્વથી આત્મ સ્વભાવથી એ વિપરીત સ્વભાવવાનું છે. નિષ્ક્રિય શુદ્ધાત્મ તત્વ વિપરીત જે કર્મો દે છે એના જનિત છે, જે ઉદય એનાથી ઉત્પન્ન થયેલી, એના વિપાકથી ઉત્પન્ન થયેલી વચન વ્યાપાર રૂપ ઉદય છે. પ્રત્યક્ષપણે એ ઉદયથી થયેલી છે. આનો અર્થ કર્યો ને કેસિમ ક્રિયા પુણી ઔદિયા, તે ક્રિયાઓ ઉદયજનિત છે. હરિયંદેવને પૂર્વક્રમના ઉદયજનિત તે ક્રિયાઓ થઈ રહી છે. કુટુંબ સ્પષ્ટપણે એમ જ છે. મોહાદિની વિરૈયા નિર્મૂળ શુદ્ધાત્મ તત્વ પ્રસાદક પ્રસાદ મમકાર અહંકાર ઉત્પાદન સમર્થ મોહાદિ વિરહિત સ્વાદ્યત, જેથી નિર્મૂળ શુદ્ધાત્મ તત્વ પ્રસાદક નિર્મૂળી એવું જે શુદ્ધ આત્મતત્વ છે એને પ્રસાદન કરનાર, એને આસ્વાદન કરનાર, એને આવરણ કરનાર કોણ છે? કે જે મમકાર છે અથવા અહંકાર છે એને ઉત્પન્ન કરનારું જે સમર્થ છે એવો જે મોહ, તેનાથી જે રહિત છે, એનાથી રહિત હોવાથી કોણ? અર્જુન ભગવાન. તસ્માત સા યદ્યપિ ઉદયથી તથાપિ નિર્વિકાર શુદ્ધાત્મ તત્વ વિક્રિયામ અકુર્વંતિ તતિ સાહિતી મતા. એવા ભગવાનને જો કે તે ઔદયિકી હોવા છતાં પણ નિર્વિકાર શુદ્ધાત્મ તત્વની શુદ્ધાત્મ તત્વમાં વિક્રિયા એટલે વિકાર કરવામાં એ અસમર્થ છે, એને વિકાર ઉત્પન્ન કરતી તેમ હોવાથી એને ક્ષાયિકી માનવામાં આવી છે, ક્ષાયિકી છે એમ સંમત કરવામાં આવી છે. એક એક વાતમાં કેટલી વિષયલી એ છે કે નિર્મૂળ શુદ્ધાત્મ તત્વ છે એટલે કે આત્માનો જે સ્વભાવ છે તો સંપૂર્ણ નિર્મૂળી છે, તેમ છતાં મમકાર અને અહંકાર છે એ જે મોહનો ભાવ છે, મોહભાવ છે એને આચ્છાદન કરવાની, એની અવસ્થાને આવરણ કરવામાં એ સમર્થ છે. આવરણ થવાનું કારણ અહંકાર અને મમકાર છે, એ નિર્મૂળી શુદ્ધાત્માને અવસ્થામાં આવરણનું કારણ છે. એનાથી રહિત હોવાથી એવા અહંકાર અને મમકારથી ભગવાન રહિત હોવાથી તેમને તે ક્રિયા વિકાર ઉત્પન્ન કરી શકતી નથી, તેથી તે ક્રિયાને સાહિત્ય માનવામાં આવી છે. અત્ર શિષ્ય, અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછે છે કે ઔદયિકી ભાવા બંધ કારણ ઇતિ આગમ વચનમ તરી વ્યથા ભવતી. આગમનું એવું વચન છે કે ઔદયિક ભાવ છે બંધનો કારણ છે. તો ભગવાનને ઉદયથી, પૂર્વકર્મના ઉદયથી જે કોઈ ક્રિયા છે વચન વ્યાપાર આદિ એ જો બંધનું કારણ નહીં ગણો તો ઉદયિકા ભાવ બંધ કારણ એવું જે આગમ વચન છે એ નિષ્ફળ જશે, વ્યથા જશે એટલે નિષ્ફળ થશે. આચાર્ય જે વાતને સ્થાપી છે એની જ સામે શંકા કરવામાં આવી છે. પરિવારમાં પરિવાર સમાધાન કરવામાં આવે છે. ઉદયિકા ભાવા બંધ કારણ ભવંતી પરમ કિંતુ મોહોદય સહિતા. આમ એનો અધ્યાર છે ઉદયિકા ભાવા બંધ કારણ. એવું જે સૂત્ર છે એમાં અધ્યાર એ છે કે મોહ સહિત જેને ઉદયિક ભાવ હોય તે બંધ નું કારણ. એમ સૂત્રકારે સૂત્ર બાંધ્યું ત્યારે એ વાતને અધ્યાર રાખેલી. કોઈ વાતને અધ્યાર રાખી હોય તો એને યથાયોગ્ય સ્થાનમાં જેમ છે તેમ સમજવી જોઈએ. તો વ્યવહારમાં અધ્યાર રાખીને બોલે છે ને, ન સમજે તો એમ કહેવામાં આવે છે કે એને બુદ્ધિ ઓછી છે. આટલી વાત ન કહી એટલે એને આ મૂંઝું સમજવું ન જોઈએ, પણ એને જેમ કહીને એમ જ સમજવું જોઈએ. ઔદયિકા ભાવા બંધ કારણ ભવંતી. ઔદયિક ભાવ બંધ નું કારણ થાય છે. પરંતુ કિંતુ મોહોદય સહિત, પણ જે મોહોદય સહિત હોય એને બંધ નું કારણ થાય છે. દ્રવ્ય મોહોદય સતી શુદ્ધાત્મ ભાવના બોલીને ભાવ બોલીને ન પરિણમતી, સદા બંધો ન ભવતી. દ્રવ્ય મોહનો ઉદય હોય સદમસ્તને એમ કે છે. આ તો તીર્થંકર દેવને તો દ્રવ્ય કર્મ નો ઉદય જ નથી, પણ નીચે સાધક ને દ્રવ્ય મોહ નો ઉદય હોય તો પણ જો શુદ્ધ આત્માની ભાવનાના બળથી એ ભાવ મોહે ન પરિણમે, એટલે મોહ કર્મ ના ઉદયમાં ના ફળમાં ન જોડાય, તો ભાવ મોહ એને ન થાય, સદા બંધો ન ભાવતી, તો એને નીચે પણ બંધ થતો નથી, નિર્જરા થઈ જાય છે. મોહની કર્મ ને ત્યાં નિદ્રા થાય છે, પણ નવું મોહની એને બંધાતો નથી. એવું તો નીચે થાય છે. તો આ તો તીર્થંકર દેવને દ્રવ્ય મોહનો કર્મ પ્રકૃતિનો જ ઉદય નથી, અને ભાવનો પણ રહેવાનો નથી, સંપૂર્ણ નિદ્રાજ દેખાય. પછી એમને ઉદય ક્રિયા બંધનું કારણ થાય એમ બંધો નથી. સીધી વાત છે. શુદ્ધાત્મ ભાવના બલીનો ત્રિકાળ શુદ્ધાત્મ સ્વરૂપ છું એવી જે શુદ્ધાત્માની ભાવનાનો સવિશેષ બળ છે અંતર્મુખનું, ત્યાં એને નિર્વિકલ્પ ઉપયોગ થાય છે. જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવો ઉપયોગ નિર્વિકલ્પ થાય છે. તો દ્રવ્યમો ઉદય હતી થતી દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં પણ ભાવમૂળને ન પરિણમતી, ભાવમૂળ પરિણમતા નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે. જો એને ત્યાં બંધ થતો નથી, એવી જૂનો કર્મોદય માત્ર બંધો ભાવતી, તરી સંસારે નામ સર્વદા એવો કર્મોદય છે વિદ્યમાન અથવાત સર્વદા એવો બંધ એવો નો મોક્ષ રીતે અભિપ્રાય. તો પછી શું થાય કે જો વળી કર્મોદયના માત્રથી જ બંધ થાય, એવી જ જો પરિસ્થિતિ હોય જેના કર્મનો ઉદય હોય ને બંધ થાય થાય ને થાય, તો પછી સંસારી જીવન તો સર્વદા કર્મનો ઉદય છે, વિદ્યમાન જ છે. કોઈ સમય એવો નથી કે સંસારી જીવને આઠે કર્મનો ઉદય ન હોય છે. આઠે કર્મનો ઉદય હોય છે સર્વ સમય, સર્વદા એવો કર્મોદય છે વિદ્યમાન. સર્વદા એને કર્મના ઉદયનું વિદ્યમાન પણ હોવાથી સર્વદા બંધ એવો એને સદાય બંધ થયા કરે, અને એનો કદી મોક્ષ થાય નહીં એમાં તો એવો અભિપ્રાય થાય છે. પણ એ અભિપ્રાય તો મુખ્ય અભિપ્રાય છે. એમાં વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ રહેતો તો કોઈ જીવનો મોક્ષ થાય નહીં. પોતાના સ્વરૂપ ની ભાવના નથી એટલે મોહને લઈને એને પરદ્રવ્ય ની ભાવના છે એમ છે. સ્વદ્રવ્ય ની ભાવના નથી તો પરદ્રવ્ય ની ભાવના એને એના દીધું ચાલી આવતી ઉભી છે, ને એનો એને નાશ કર્યો નથી. ભાઈ એવો પ્રશ્ન કર્યો હતો મોક્ષ ની જરૂર શું, પણ મને જે ગમતું હોય એ મળે, મને સુખ થાય એવું બધું મળ્યા કરે, તો પછી મારે મોક્ષ ની જરૂર શું? મને તો સુખ છે, પછી મારે મારે શું કરવું છે, મોક્ષ ને શું કરવો છે? ખરેખર તને સુખ છે એમ ત્યાં ને ત્યાં નક્કી થાય. એક જ વાત છે, રાગ ના ભાવના તો ઉપચાર થી કહેવાય છે, લોકોને ખ્યાલ આવે છે. બાકી ખરેખર જે સ્વરૂપ ની ભાવના છે એ વિતરાગ ભાવે જ ભવાય છે. સ્વરૂપ ને ભાવ દ્વારા ભાવવામાં આવે છે. કોને? ભાવિત વિષય ને, એવા પોતાના નિજ સ્વભાવ ભાવ ને, નિજ સ્વરૂપ ને ભાવ થી ભાવવામાં આવે તેને ભાવના કહેવામાં આવે છે. એ આત્મભાવ થી અથવા આત્મભાવ તો પોતાનો સ્વરૂપાકારે થયેલો જે સ્વરૂપ ભાવ, નિજ ભાવ, તેનાથી સ્વરૂપને સ્વરૂપને ભવાય છે. રાગથી કે જે સ્વભાવથી વિરુદ્ધ છે, રાગ કે જેનો સ્વભાવ શુદ્ધાત્મ સ્વભાવથી વિરુદ્ધ છે, એ વિરુદ્ધ ભાવથી અવિરુદ્ધ ભાવને ભાવી શકાતો નથી. સીધી વાત છે. પક્ષ છે ત્યાં સુધી હજી અનંતાનો બંધી ગયો, પછી ક્યાં સવાલ છે? પક્ષ થી અતિક્રાંત ભાઈ તો સાર છે. 143 માં ઉપર વિશેષ લીધો છે. વિકલ્પ કરે છે તે અને જીવમાં કર્મ અબધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. અને જે જીવ કર્મ અબધ છે એમ વિકલ્પ કરે છે તે પણ કર્મ જીવમાં કર્મ બધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. વળી જે જીવમાં કર્મ બધ છે ને અબધ પણ છે એમ વિકલ્પ કરે છે, વ્યવહારને એ બધ છે અને નિશ્ચય અબધ છે એવો એમ વિકલ્પ કરે છે, તે બંને પક્ષને નહીં અતિક્રમતો થતો વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્તમય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમિસારને પ્રાપ્ત કરે છે અથવા અનુભવે છે. એટલે એમ કહ્યું એવો વિકલ્પ આવે પણ એ વિકલ્પને ઓળંગી જતા અનુભૂતિ છે. વિકલ્પમાં રહેતા અનુભૂતિ નથી પણ વિકલ્પને ઓળંગી જતા અનુભૂતિ છે. એમ છે કે આત્મા શુદ્ધ છે એવો જે રાગભાવરૂપ વિકલ્પ, અને આત્મા શુદ્ધ છે એવું જે જ્ઞાનમાં શુદ્ધાત્માનું જણમ, એ જે આત્મા શુદ્ધાત્મા છે એ નિર્વિકલ્પ છે. જે જ્ઞાનમાં શુદ્ધાત્માનું જ્ઞાન છે તે શુદ્ધાત્મા તો નિર્વિકલ્પ છે, અને અવસ્થામાં હું શુદ્ધાત્મા છું એવો જે વિકલ્પ, તે નિર્વિકલ્પ એવા શુદ્ધાત્માથી પ્રતિકૂળ છે.
બરાબર.
એટલે કે આત્માની ભાવના સ્વરૂપે નથી રહેતો એમ સ્પષ્ટ છે. એ આત્માની ભાવના રૂપે એ ભાવ રહેતો નથી. એ તો એ ભાવને ઓળંગી જાય છે અને સ્વરૂપાકાર પરિણમન થાય છે ત્યારે જ એને ખરેખર નિશ્ચિત આત્મભાવના કહેવામાં આવે. એ 45 ગાથા છે, 46 ગાથાનો મથાળ. હવે કેવળી ભગવંતોની માફક બધા જીવોને સ્વભાવ વિઘાતનો અભાવ હોવાનો નિષેધ છે. શું કહે છે કે કેવળી ભગવંતને ઔદયિક ક્રિયા છે અને સ્વભાવનો વિઘાત થતો નથી, કેમ કે તેમને ભાવમાં મોહ નથી. દ્રવ્ય કર્મ ઉદય નથી, મોહ કર્મનો ઉદય નથી અને ભાવમાં મોહ નથી. સંસારી જીવોને તો મોહ હોવાથી એમને જે ઉદયની ક્રિયા થાય છે એ મોહ સહિત થતી હોવાથી એમને કઈ સ્વભાવ વિઘાતનો અભાવ ન હોઈ શકે. એમને તો સ્વભાવનો વિઘાત થાય છે, એટલે સ્વભાવ વિઘાતનો સ્વભાવ વિઘાતનો સંસારી જીવોને નિષેધ છે. ઉદયની ક્રિયાના સદભાવમાં એ વિષયને સ્પષ્ટ કરે છે. આ લોકો લઈ લઈએ છે ને, જે ક્રિયા થાય છે તો ઉદયની થાય છે, જળની ક્રિયા તો ઉદયને લઈને છે, અમે શું કરીએ? ભાઈ, જળની ક્રિયા ઉદયને લઈ છે એમાં તારો મોહ ભાવ મોહ હોવાથી તને તો અવશ્ય બંધનું કારણ થશે, તારા સ્વભાવનો તો ઘાત થશે, તને આવરણ થશે થશે ને. બચાવ કરવા વાળા કે છે એમ, કેમ
બચાવ કરવા વાળા?
યદિ સો સુહો અસુહો ન અવધિ આદા સ્વયં સહાવેન સંસારો વિ ન વિદ્યતે સર્વેષિન જીવ કાયાન
આત્મા.
પોતાના ભાવથી શુભ કે અશુભ થતો નથી, અર્થાત શુભ અશુભ ભાવે પરિણમતો જ
નથી,
એવો એક અભિપ્રાય છે. આત્મા દોષ કરતો નથી, દોષ તો બધો પ્રકૃતિનો છે. સર્વ જીવનિકાયોને, તો તમામ સંસારી જીવોને સંસારમાં વિદ્યમાન ઠરે અને કોઈને સંસાર જ ન હોય એમ કહે. બધા જીવો મુક્તાત્મા જ હોય, કોઈને સંસાર હોય
નહીં.
સંસાર ન હોય તો પછી મુક્ત કહેવાનો પ્રશ્ન રહેતો નથી. સંસારથી મુક્ત થાય એને મુક્ત કહેવામાં
આવે
છે. એ વિશે લીધો છે આ કથામાં. એટલે શું છે, અહીંયા જે એમ કહ્યું કે અરિયંત દેવોને ઉડીની ક્રિયા હોવા છતાં એમને નવું બંધન થતું નથી. સંસારી જીવને ઉદયની ક્રિયા હોય પણ એને પણ એના સ્વભાવમાં નુકસાન થાય નહીં એમ નથી. સંસારી જીવ મોહ ભાવે પરિણમે છે, નિજ ભાવથી જો ન પરિણમે તો એને ન થાય, પણ એમ તો બંધન પોતે શુભાશુભ ભાવે પોતાના ભાવથી પરિણમે છે એમ કે છે. શુભ ભાવ પોતે કરે છે અને અશુભ ભાવ પોતે કરે છે, અને પોતે પોતાના સ્વભાવનો ઘાત કરે છે. એવું ન બને તો કોઈને સંસારે ન હોય, સંસારમાં હોય તો મુક્તિ થવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી એમ બનતું નથી એમ અહીંયા સ્પષ્ટ કરે છે.